તારીખ 8/11/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 37 અને 38 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 33
સમય પ્રાગૃત પ્રાગૃતનો અર્થ થાય છે ભેટ દેવાની ચીજ, સમર્પણ કરવાની ચીજ, એને ભેટું કહેવામાં આવે છે ગુજરાતી ભાષામાં. ભેટ દેવા યોગ્ય સમય પ્રાગૃત એટલે સમય સારૂપે ભેટણું. અહીંયા સમયસાર એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ જે નિર્મળ દશા સાધક દશા એને સમયસાર કહેવામાં આવે છે. જે 143 શુદ્ધોપયોગ પ્રગટ થયો એને સમયસાર કહીએ, પરાત્મા કહીએ, પરમાત્મા કહીએ, જ્ઞાનાત્મા કહીએ. એમ એમ સમય પ્રાભ્રત એટલે સમયસાર રૂપે ભેટણું. જેમ રાજાને મળવા ભેટણું આપવું પડે છે, રાજા પાસે જાય ખાલી હાથે ન જાય, કાંઈ ને કાંઈ એના ચરણમાં મૂકે, નમસ્કાર કરે, મૂકે. તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા સ્વરૂપ પરમાત્મ દશા અહીંયા જે રાજા છે એ સિદ્ધ દશા છે, પૂર્ણ દશા. પૂર્ણ દશાને પહોંચવા માટે ભેટણું લઈને સાધક જાય છે, એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું ભેટણું લઈને જાય છે. એમ કહે પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા સ્વરૂપ પરમાત્મ દશા તે દશા પ્રગટ કરવા સમયસાર એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ આત્મા તેની પરિણતિ એવી જે પરિણતિ પ્રગટ થઈ તે પરિણતિનું ભેટણું આપવાથી પરમાત્મા દશા એટલે સિદ્ધ દશા પ્રગટ થાય છે. આમ સમય પ્રાભ્રતનો અર્થ આ રીતે ગુરુદેવશ્રીએ બતાવ્યો છે કે આ આગમનું નામ એકનો સમયસાર નહીં રાખતા સમયસાર પ્રાભ્રત કેમ કહ્યું? અષ્ટ પ્રાભ્રત, આઠ ભેટણા, એમાં સમય પ્રાભ્રત કહ્યું છે, સમયસાર રૂપી પ્રાભ્રત ભેટણું કહ્યું. કેમ કે આ શાસ્ત્રો છે, આ શાસ્ત્રોનો જે વિષય છે એ સિદ્ધ દિશા પ્રાપ્ત કરવા માટે છે.
બરોબર,
પંચમ કાળ છે એ વાત ભૂલી જવાની છે, સિદ્ધ દિશા પ્રાપ્ત કરવાની સિદ્ધિ વાત કરે છે. પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા પરમાત્મ દશા નીચે સિદ્ધ દશા કહી એ દશા પ્રગટ કરવા માટેનું જે પૂર્વ તૈયારી એને સમયસાર રૂપી ભેટણું કહેવામાં આવે છે. ભેટ કર્યો તો જેટલું ભેટ કર્યો એટલો ત્યાગ કર્યો ને. તો અહીંયા જે સાધક દશા પ્રગટ કરી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ત્યારે સંસાર સંબંધીના મૂળનો ત્યાગ કર્યો, મોં છોડી દીધો. સાધક દશા પ્રગટ કરતા, નિર્મોહી દશા પ્રગટ કરતા સંસારનો મોહ છોડી નાખ્યો. એ પરમાત્મ દશા પ્રગટ થવાનું કારણ છે. એવી જે સાધક દશા એ પરમાત્મ દશા પ્રગટ થવાનું કારણ છે. નિયમબદ્ધ કારણ જોઈને એને અનન્ય કારણ પણ કહેવામાં આવે છે. નિશ્ચયથી તો એક સમયની પર્યાય અને બીજી સમયની પર્યાય તદ્દન સ્વતંત્ર છે. અથવા એવું પણ ન્યાયસર લાગુ પડતું નથી કે અધૂરું કારણ અને પૂર્ણ એનું કાર્ય, કાર્ય પૂર્ણ અને કાર્ય કારણ અધૂરું, તો એ વાત પણ સુસંગત થતી નથી. પણ અહીંયા બીજો ન્યાય છે કે આવી દશા પ્રગટ થયા વિના કોઈ જીવને સિદ્ધ દશા સિદ્ધે સિદ્ધિ પ્રગટ થાય છે એવું બની શકતું જ નથી. માટે એને નિયમબદ્ધ પૂર્વ પર્યાયનો નિયમ જાણીને, નિયતપણું જાણીને એને કારણ કહેવામાં આવે છે. એની જાતનું પણ છે અને એ વગર ન હોય, એ પહેલા એમ જ થાય ને પછી જ આમ થાય, એમ થયા વિના આમ થાય જ નહીં. આમ થયા વિના આમ થાય જ નહીં એવું જે પરિણામનું વિજ્ઞાન છે. ભલે પર્યાય પ્રત્યેક પર્યાય સ્વતંત્ર હોવા છતાં આ પણ વિજ્ઞાન, એ જેવું વિજ્ઞાન છે એવું આ પણ વિજ્ઞાન છે કે આમ થયા વિના આમ ન થાય, એ પણ વિજ્ઞાનનો જ વિષય છે. એમ નિશ્ચય વ્યવહારની સમજી છે. વ્યવહાર એ કારણ છે, નિશ્ચયથી કારણ નથી. નિયમ જાણીને નિશ્ચયથી કારણ છે એ વિના હોય શકે નહીં, એમ બે અપેક્ષાને લાગુ પડે, વ્યવહારની અને નિશ્ચયની બંને. આ શબ્દ બ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વ વિભક્ત આત્માને પ્રમાણ કરજો, હાજ પાડજો, કલ્પના કરશો નહીં. કોઈને આ વાત સાંભળીને કદાચ કોઈ બીજી કલ્પના થાય, કોઈ બીજો તર્ક ઉઠે કે આમ પણ કદાચ હોય તો, એને ના પાડે છે કે એ કલ્પના કરતો તું અટકી જજે, બીજી કલ્પના તું કરીશ નહીં, બીજો વિચાર કરીશ. શુદ્ધાત્માનું સ્વરૂપ એકત્વ પોતાના અનંત ગુણ સ્વભાવોથી એકમેકપણે છે, એકાકારપણે છે, રાગ અને પરદ્રવથી તદ્દન ભિન્ન છે. એવું વિભક્ત એટલે જુદી જાતનું છે, જુદું છે. એવા આત્માને પ્રમાણ કરજો, એવા તમારા સ્વરૂપને તમે સ્વીકારજો, અનુભવ કરીને સ્વીકારજો, શ્રદ્ધાએ કરીને સ્વીકારજો. એનો નકાર કરશો નહીં, બીજી કલ્પના કરશો નહીં, એટલે કે એનો નકાર કરશો નહીં, એનો નિષેધ ન આવો જોઈએ. ન સમજાય પૂર્વે વિપરીત સંસ્કાર દ્રઢ કર્યા હોય તો મતિ સિદ્ધિ કામ ન કરે, એને જરાક અટકી જવું કે અરે આ જીવે કેવો અપરાધ કર્યો છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનની મહામુનિની દશામાં ઝૂલતા મુનિરાજ કહે છે ને, મને કેમ એ વાત અંદરમાં સ્વીકાર પામતી નથી. નિર્દોષ મુનિરાજ મુકુંદાચાર્ય એટલે એકદમ નિર્ગ્રંથ ભાવલિંગી સંત છે. સિદ્ધ પદનો જેમાં અણસાર રહેલો છે એટલે તો હાલતા ચાલતા સિદ્ધ કહેતા હતા ગુરુદેવ. નિર્ગ્રંથ મુનિરાજ એટલે ભાવલિંગી સંત એટલે હાલતા ચાલતા સિદ્ધ, સિદ્ધના દર્શન થાય એવી એની શાંત દશા છે. એ જે શબ્દ બ્રહ્મ, આ શબ્દ બ્રહ્મ રૂપ પરમાગમ છે. શબ્દ બ્રહ્મ કયો? આત્મા જેમ બ્રહ્મ છે એમ આત્માને દર્શાવનારા એ આ શબ્દો, પરમાગમના શબ્દો, એ પણ શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. એને બ્રહ્મનું વિશેષણ લાગે છે. એવા શબ્દો છે કે બ્રહ્મરૂપે શબ્દ છે, જેમ બ્રહ્મમાં ફેરફાર ન થાય. બ્રહ્મ એટલે ધ્રુવ, એમાં કદી ત્રણ કાળમાં ફેરફાર ન થાય એમ આ પરમાગમ રૂપી જે શબ્દ બ્રહ્મ છે એ ત્રિકાળ બાધિત સિદ્ધાંત છે, એમાં કઈ ફેરફાર થાય એવું. એને તમે પ્રમાણ કરજો, હાથ પાડજો, કલ્પના કરશો નહીં, ના તો પાડશો નહીં, પણ આનું બહુમાન કરજો, આ પાડીને ઉલટાનું આનું બહુમાન કરજો. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે, જેને બહુમાન આવશે. બહુમાન કરનાર એટલે કૃત્રિમતાથી નહીં, પણ જેને સમજીને બહુમાન આવશે કે ઓહો આ તો આત્માનું કલ્યાણ થઈ જાય, ભાવના ફેરા મટી જાય, એવી કોઈ અપૂર્વ ચીજ છે. જેને આ કથનમાં રહેલા ભાવની અપૂર્વતા ભાષ્યમાન થશે એના એ ભાગ્યશાળી છે, મહાભાગ્ય એને કહ્યું. પૈસાવાળો થશે ભાગ્યશાળી છે, પુણ્યનો ઉદય આવશે ને ભાગ્યશાળી છે, મોટો દેવનો મોટો પુણ્યશાળી ઇન્દ્ર થશે તો ભાગ્યશાળી છે, એ વાત છે. આ ભાગ્યશાળી બધા ભલે ગમે તે ઉદય નો હો, પણ એને આ ભાવ સમજીને બહુમાન આવ્યું. ગુરુદેવ કે છે ભાગ્યશાળી જીવ છે, કોઈ એનું ભાવે ઉજળું છે એમ જોવામાં આવે છે. ભાગ્યશાળી ની મહાભાગ્યશાળી છે, મોટો ભાગ્યશાળી છે, સાધારણ ભાગ્યશાળી નથી પણ મોટો ભાગ્યશાળી છે. સમ્યક દર્શન પામશે ને નિર્વાણ પામશે, સુદ્ધપદ પામશે, ચાર ગતિના દુઃખ થી છૂટી જશે, સંસારના સર્વ પ્રકારના દુઃખ થી છૂટી જશે. કોઈ સમસ્યા નહીં, કોઈ અસમાધાન નહીં, કોઈ પીડા નહીં, કોઈ દુઃખ નહીં, કાંઈ નહીં, કેવળ અનંત 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 શાંતિ અને અનંત સુખની અંદર લીન થઈને રહેશે, એવું એનું ફળ છે. એ જોઈને એમ કહે છે કોઈ મહાભાગ્યશાળી છે. આ સૂજ્યું એને, આવું સરસ સૂજ્યું, ભાગ્યશાળી છે. જે પરિણતિ થઈ ગઈ છે એ પરિણતિ નડે છે. ઉપયોગમાં તો એમ આવે છે કે આ કરવું જોઈએ, આ સાંભળીને પુરુષાર્થ થવો જોઈએ, મારો હિત થાય એવો એટલે હદ સુધીનો પુરુષાર્થ તો મને આવવો જોઈએ. આવી સરસ વાત છે, મને જરાય એનો અનાદર નથી એમ લાગે. પણ જે પરિણતિ થઈ ગઈ છે એ પરિણતિ તૂટવી જોઈએ, પરિણતિ બદલવી જોઈએ. અને પરિણતિ બદલવા માટે આ વિષયમાં વધારામાં વધારે રસ કેળવાય તો પરિણતિ થાય. પરિણતિ ક્યારે થાય? રસ વધે તો પરિણતિ થાય. ઉપયોગ અને ભાવનાથી પરિણતિ થાય છે. વારંવાર ભાવના, વારંવાર એનો ઉપયોગ, વારંવાર એની ભાવના, વારંવાર ઉપયોગ. પરિણતિ પેલી પરિણતિ એમ જ થઈ છે ને, ઉલટી કેમ થઈ છે? એ ઉપયોગ ને ભાવનાથી જ થઈ છે. સંસારના પદાર્થને ભાવના ભાવે છે અને વારંવાર એમાં રસથી ઉપયોગ લીધો છે. ભાવના ભાવે ને વારંવાર જેની ભાવના હોય એનો ઉપયોગ થાય, ભાવના હોય એનો જ ઉપયોગ થાય, એટલે એ પરિણતિ થઈ ગઈ છે. એ પરિણતિ તોડ્યા વિના ઉપર ઉપરના વિચાર વાંચનથી કોઈ રીતે એનો અંતરમાં ઉતરતી નથી. આ વાત અંદરમાં ઉતરતી નથી, જે અંદર ઉતરવી જોઈએ અંદર ઉતરતી નથી. જે અંતઃકરણ ભીંજાવવું જોઈએ એ ન ભીંજાય ત્યાં સુધી એનો ફાયદો નથી થતો, કોઈ ફાયદો નથી થતો. એટલે શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે કે એક માણસને બદામનું તેલ જોઈતું હતું. બદામ કિંમતી ચીજ, બદામનું તેલ એથી વધારે કિંમતી ચીજ. એટલે કેમ નીકળે કે બદામને ઘસો તો બદામની ચીજ, બદામનું તેલ નીકળે. ને એક ઘર તો આજે મારે, પાછો બીજે દી 24 કલાકે બીજી વખત ઘસવા આવે ને એક ઘસરકો મારે તે આગલું તેલ ઉડી ગયું હોય. તેલ વાળો પથ્થર થયો હોય, બીજે દિવસે પાછો આવે ઘસરકો મારવા તો ઓલું તેલ ઉડી ગયું હોય. રોજ વિચાર કરે કે આ આટલા વર્ષથી હું આ રોજ તેલ કાઢવાની મહેનત કરું છું, કેમ તેલ નથી નીકળતો? એમ તેલ ન નીકળે એવું છે. ચોવીસ કલાક નો અસત્સંગ, એક કલાકનો સત્સંગ, એક કલાકનો સત્સંગ એવો હોવો જોઈએ કે 23 કલાકમાં એનો રસ લંબાય. ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા હાલતા ચાલતા એનો રસ લંબાય, તો પરિણતિ ફરે. ઉદયમાં એકાકાર, અહીંયા કલાક પર છેલ્લો વિચાર કરે, એમાં ઉપયોગ ક્યાં ચાલ્યો જાય, એમાં ભંગ પડતો હોય પાછો, તો એ તો તેલ નીકળવાનું નથી. એની તે પરિણતિની ધાર ઊભી થવી જોઈએ. તેલ તો એની ધાર થવી જોઈએ ત્યારે તેલ નીકળ્યું કહેવાય ને, એની ધાર ઊભી થવી જોઈએ. પૂર્વ પરિણતિ કારણ છે ને, પૂર્વ પરિણતિ નડે છે. પહેલા જે રસ લઈ લીધો છે, ગાઢો કર્યો છે ને, પરિણતિ ઊભી થઈ છે, એ ક્યાં જશે? એ મીટ્યા વિના ટળ્યા વિના નવી પરિણતિ ક્યાંથી થશે? તો નવી પરિણતિ થવા માટે એને ભાવનાને ઉપયોગ, ભાવના અવતારવી જોઈએ. જેની ભાવના હોય એનો ઉપયોગ ક્યાં થશે? એને વારંવાર એના એના તરફ ઉપયોગ જશે, વિચાર એના જ આવશે, વિકલ્પ એના આવશે, રસ એના આવશે. રસ વધવો જોઈએ, રસ વધવો જોઈએ. હવે એમાં બીજી શું તકલીફ છે કે પૂર્વકર્મ પાછા ઉદયમાન ધારાવાહી ચાલ્યા આવે છે. આ જીવની એવી શક્તિ નથી કે એમાં જોડાય, જોડાતો બંધ થાય, જોડાઈ જાય છે. ત્યારે એને શું કરવું કે એને મંદ રસે પરિણમવું. ઉદયના કાર્યોમાં મંદ રસે પરિણમવું. કર્મ તો કોઈ નથી, પણ પોતે નબળો છે, પોતે નબળો છે. કર્મનો ઉદય તો શું છે કે પૂર્વે પોતાના કરેલા ભાવથી નિમિત્ત ઊભું થયું છે, એટલે ઉદય માન થાય છે, રસા થાય. ના, પોતે પુરુષાર્થ કરે તો એની કાંઈ તાકાત નથી, ને પુરુષાર્થ ન કરે તો એ બધા હેરાન કરે. ગુમડું થયું હોય, માખી આવીને બેહે, શું ઉડાડી શકે એમ છે? પણ ન ઉડાડે તો કઈ ફૂલી ખાય, શું કરે? સીધી વાત છે, પોતે ન ઉડાડે તો એ ફૂલી ખાય. એક વાત છે કે બહુ આવેગમાં હોય ત્યારે એને આત્માના વિચાર વિકલ્પ કામ કરતા નથી, તીવ્ર રસમાં જ વેગમાં જતો હોય ત્યારે. પણ એવી પૂર્વ ભૂમિકા બાંધી લઈએ, આત્મહિત માટે જરા જોરથી એની ભાવના હોય, આત્માર્થી પણ પ્રગટ થયું હોય, તો એને હરખ શોકના તીવ્ર રસના પરિણામ થતાં જાગૃતિ આવે છે. એક જાગૃતિની દશામાં આવવું જોઈએ છે. તો રસ તીવ્ર થતાં વેગ વધતા લાઇટ થાય, અને તો રસ મંદ પડે. નહીતર તો એવો રસમાં ખેંચાય કે ખબર જ પડે નહીં, ભળી જ જાય એવો તીવ્ર રસથી ઉદયમાં ભળે કે એને એ કાળે કાંઈ બીજો એથી વિરુદ્ધ પરિણમનાવવાનો અવકાશ જ ન રહે, એવી પરિસ્થિતિમાં થવાય છે. એટલે હિત બુદ્ધિ એ કરીને, હિતની જાગૃતિ, હિતની સાવધાની, ચાલતા 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 એ નુકસાન ક્યાંય ખાડો નથી ને, વાગી નહીં જાય ને, ફટકાઈ નહીં જાવ ને, કેમ સાવધાની રહે છે? સહજ થઈ ગઈ છે કે કેટલી પ્રેક્ટિસ છે? બીજા વિચાર કરે તો જોઈને ચાલે, બીજા વિચાર કરે તો ક્યાંય ફટકાય નહીં, બરાબર તરીને ચાલે, પ્રેક્ટિસ થઈ ગઈ છે. અહીંયા પણ એટલી પ્રેક્ટિસ કેળવી તો એના ઉદયમાન કાર્યોની અંદર પ્રસંગે પ્રસંગે ક્ષણે ક્ષણે એના રસની માત્રા છે એ તીવ્ર ન થાય, નહીતર તો ભળી જાય, એને ખબર જ ન રહે એ પરિસ્થિતિ છે. આત્માર્થી છે, જાગ્રત છે, પોતાના હિત અને અહિતના વિષયમાં એને જાગૃતિ આવી છે, ત્યારે એને આત્માર્થીપણું, ત્યારે એને મુમુક્ષુપણું કહેવામાં આવે છે. ક્યાંથી રાખવાના હતા? અહીંયા ન રાખે તો બીજે રહેવાનો પ્રશ્ન જ ક્યાં છે? અહીંયા તો ઘણો નુકસાનનું ફળ આવ્યું છે, અવરાઈ ગયો છે. પછી તો કોઈ સવાલ, ખીણમાં પડી ગયો. ઉપર હતો ત્યારે જોઈને આવેલો ને પીડ્યો ખીણમાં, હવે શું થાય? ત્યાં તો એટલું બધું એને ઘાયલ થયેલો છે કે પોતાની પાટાપિંડી પોતે કરી શકે એવી પરિસ્થિતિ રહેતી નથી. બહુ ભાગ શું થાય છે કે પરિણામ અધો ગતિમાં થયેલા જાય છે. આ તો તક છે, મનુષ્ય પણ તો એક તક છે. થોડો સમય છે, લાભ લેવો હોય તો લઈ લેવા જેવો છે. તકનો અર્થ થોડો છે, એટલે એમાં શીઘ્ર કામ કરવું છે એવી વૃત્તિ આવી જોઈએ. જલ્દી કરવું છે ત્યારે જ કરવું છે એવી વૃત્તિ આવી જોઈએ. બીજું કે માનો કે સ્વાધ્યાયમાં આવું થાય છે તો આનો ઉપયોગ શું? આ વાંચ્યું, આ વિચાર્યું, એનો ઉપયોગ શું જીવનમાં? ઉપયોગ નથી ને કામ ચાલે છે, કામ કરવાનું છે. આનો શું ઉપયોગ મારા જીવનમાં? આનો હું શું ઉપયોગ કરું છું? બિન ઉપયોગી ચીજ છે. ચાલો આ કલાક જે યંત્રવત વાત પૂરી થઈ ગઈ, હવે આપણે કરો જે કરતા હોય એમ નથી. આનો ઉપયોગ વિચારવાનો છે. પછીના કાળમાં આનો ઉપયોગ મારે શું કરવાનો છે એટલે એની દરકાર હોય તો બધો ફેર પડે. પુરુષાર્થ નથી ઉપડતો તો એ હિંસત્વ તો થયો જ છે. બીજો રસ લઈ લઈને હિંસત્વ તો હિણાળી તો થઈ ગયો, શક્તિ તો ગુમાવી છે. પણ આ કેળવવાનો વિષય, શક્તિને કેળવવાનો વિષય છે. એમાં રોગની અંદર મંદાગ્નિ થાય છે માણસ, તો એને જેમ અગ્નિ છે થોડો ફૂટાવરો રહ્યો હોય, થોડોક અગ્નિ રહ્યો હોય, રાખ વળી જતી હોય તો શું કરે? થોડો છાણાનો ભૂકો નાખે, એવું નાખે કે ઓલવાય ન જાય. અને એવું નાખ્યા વગર રે નહીં કે રાખ વળીને ઓલવાઈ જાય. સાવધાનીથી કામ લેવી પડે છે. એમ નાજુક પરિસ્થિતિ છે. મુમુક્ષુ જીવની બહુ ડેલિકેટ પોઝિશન છે. નાજુક પરિસ્થિતિમાં એને આગળ ચાલવાનું, તો એને દશાને કેળવવા માટે એવા બધા નિર્ણયો એને પોતાની યોગ્યતા જોઈને પોતાને લેવા પડે છે. અને કા કોઈ સત્પુરુષ પાસે જઈને માર્ગદર્શન માંગે કે આ મારી યોગ્યતા છે. ચારે પડખેથી ખુલ્લી કરેલી, તો એને રસ્તો બતાવી દે. હવે આમ હાલ તો રસ્તા પણ લાગે. બાકી તો અજાણ્યો છે એટલે જલ્દી રસ્તો નથી મળતો, એ વાત બહુ સ્પષ્ટ છે. અનંત કાળ ગયો છે, એમને ગયો છે. કેટલાય ધર્માત્મા પાસે ગયો, અન્ય મતિના, જૈન મતિના તીર્થંકરોથી માંડીને ઘણો સંયોગ, અનેક પ્રકારનો સંયોગ બીનો છે. હિત નથી કર્યો એ વાત નક્કી છે. કોરે કોરો છે એ વાત નક્કી, હિત થયા વિનાનો છે એ વાત નક્કી છે. હવે કરવું છે એનો નિર્ણય કરી આપણે ગાંઠ મારવી જોઈએ. ઉપદેશ નોંધમાં આવ્યું છે કે શ્વાસોશ્વાસ સિવાય બીજો અધિકાર નહીં. શ્વાસોશ્વાસ સત્પુરુષની આજ્ઞા વગર ચાલે તો મારો ઉપાય નથી. કેમ કે સેકન્ડે સેકન્ડે શ્વાસ ને ઉશ્વાસ બાકી મારો અધિકાર નથી, એટલો આજ્ઞામાં આવી જાય પછી નિર્ભય છે. એટલું બધું એટલે તો સુભાગભાઈના પુત્રો અમે વાંચ્યા ત્યાં વાવાણી આગ્યા હતા. સુભાગભાઈના પુત્રો વાંચ્યા, એ વ્યક્તિએ લગભગ રોજ કાગળ લેખા છે. એક દી ખાલી ગયો હશે, પણ એને ખાલી જવાનો પ્રશ્ન એને એક જ મગજમાં વાત રહે છે, મારા પરમ કૃપાળુ દેવ અહીંયા બિરાજે છે. બસ એક એને એવું ચોટી ગયું છે, રોજ કાગળ લખે, આજની વાત લખે, આવતીકાલે વિચાર આવ્યો હોય કે કાલે આ કામ કરવું છે તો એની વાત લખે, કાલ સવારે પુરુડીએ 4 વાગે 5 વાગે ગાંડું બાંધીને ફલાણા બાજુના ગામે ઉઘરાણીએ જાવ છે. બધું આપણને એમ છે કે આવી નકામી વાતો લખતા છે, પણ એને એનો આશય એનો બીજો છે, એનું જે ધ્વનિ છે એ એવો છે કે મારા જીવનથી સત્પુરુષ જરાય અજાણ્યા ન હોય. એ તો એને તો શું કરુણા બુદ્ધિ પડી છે, એ તો તરત કહેશે કે આમ નહીં નામ કરો, ઘણો ઠપકો આપ્યો છે, કેટલી જગ્યાએ ઠપકો આપ્યો છે, ક્યાં દુઃખ નથી લાગ્યો, જરાય દુઃખ નથી લાગ્યો, ઉપકારી મહિના છે, તો દશા કેવી મહિના, પોતાનું હિત જાણીને તો વાત કરે છે, વાત શું કરવા કરે છે, પોતાનું હિત જાણીને કરે છે. લગભગ 90 જેટલા કાગળ વાંચ્યા હતા, ઘણા કાગળો હતા, 80-90 કાગળ વાંચ્યા. બીજું કોઈ તત્વનો પ્રશ્ન પૂછે એવું ભાગ્ય જ ઓછો, પણ પોતાની પરિણતિને પોતાના પરિણામની કથની લેખા કરે, એના ઉપરથી એમણે માર્ગદર્શન આપ્યું છે. સૌભાગ્યભાઈના પત્રોમાં ઘણું માર્ગદર્શન અને ઘણું તત્વ આવ્યું છે, બીજા કરતા એ વિશેષતા છે. તમારા આ વચનો તમે લખ્યા, તમારા આ વચન તમારા નમસ્કાર છે, ખરું આત્મારથી પણ હું પ્રગટાવીને આવી વાત આવે નહીં, જોઈ લીધું કામ બરાબર લાઈનમાં આવી ગયો છે, વિવાહ પામી જશે, હું છેલ્લે છેલ્લે મરણ પથારીએ પીડ્યા તો ઉપાડ્યા, ઈડર લીધી રહી ગયા. ચાલો પણ દીનતા કરશો, માગીને ભીખ માગીને ખાવું પડે તો ખાઈશું, પણ દીનતા કરશો. કોઈ તો એમ કે માગીને ખાવું એ દીનતા થઈ, એ વાત નથી, આત્માની દીનતા નહીં કરી. હું દીન છું એવી અંદર માં આત્મા માટે દીનતા નહીં કરી, એમ છે. હા, લગભગ 25-એક વર્ષ મોટા હશે, 25-30 વર્ષ મોટા હશે. આ વૃદ્ધ હતા શ્રીમદજી, જયારે યુવાન હતા ત્યારે આ વૃદ્ધ હતા. 23મા વર્ષે એમને સંયોગ થયો છે, 23 વર્ષની યુવાનીમાં શ્રીમદજી હતા ત્યારે આ લગભગ 60-એ પહોંચવા આવ્યા હશે. એટલો બધો ઉંમરમાં ફરક હતો, પણ પરમેશ્વર જેવી પૂજ્ય બુદ્ધિ હતી, પૂજ્ય બુદ્ધિ એટલી બધી હતી કે આ જ ભગવાન છે, આ જ પરમેશ્વર છે, આ કાળમાં મને પામવાનું અનન્ય નિમિત્તે એમણે જોઈ લીધું. એમણે જોઈ લીધું કે આ મુક્તિના દાતાર છે, પછી શું એને ભાવમાં ખામી હોય છે એ તો કયો, નજરે એક વાત દેખાતી હોય પછી એમાં કાંઈ કરવું પડતું નથી, સહેજે એ પ્રકારના જ પરિણામ આવે છે, બીજા પ્રકારના પરિણામ આવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. ૩૭ સત્સમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુભવ કર, ઓળખાણ કરવા માટે ખાસ નિમિત્ત છે એ સત્સમાગમ છે. સત્સમાગમે પોતાની મૂંઝવણ ખોલી શકાય છે. ન સૂજે એવો રસ્તો સૂજવા માટે ગમે તેટલા પ્રશ્નોત્તર કરી શકાય છે અને એના જેવી સાનુકૂળ પરિસ્થિતિ સ્વરૂપની ઓળખાણ કરવા માટે, સ્વરૂપનો લક્ષ્ય કરવા માટે બીજી કોઈ નથી. એટલે સત્સમાગમનું સ્થાન કે એનો કોઈ બીજો વિકલ્પ નથી જગતમાં એમ કહેવામાં આવે છે. બાકી બધું પરોક્ષ જાય છે, શાસ્ત્ર પણ પરોક્ષમાં જાય છે, જીન પ્રતિમા પણ પરોક્ષમાં જાય છે. કેમ કે સીધો કેવી રીતે પ્રશ્નોત્તર કરે? ભગવાનની પ્રતિમાને એમ પ્રશ્ન કરી શકાય એવું છે કે હવે આનું મારે અત્યારે કરવું શું, મારી પરિસ્થિતિમાં મારે કરવું શું, એ ક્યાંથી લાવે? ન શાસ્ત્ર એને જવાબ દે, ન પ્રતિમાજી જવાબ. એ સત્સમાગમ જ થઈ શકે છે. સત્સમાગમે પ્રથમ આત્માની ઓળખાણ કરી પહેલો આ પ્રયત્ન કરવો, મારે મારું મૂળ સ્વરૂપ ઓળખવું. જ્યાં સુધી હું મને સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ ન પ્રતિભાસું ત્યાં સુધી એનું જ સંશોધન કરવું છે, એ જ શોધવું છે.
છતાંય ભૂલ રે તો કે તો કઈ વાંધો નહીં. સ્વયંભૂ રમણ સમુદ્ર છેલ્લો છે, નીચે રતન છે, અને તને કદાચ ન ગળે ઉતરે તો એમાં કઈ વાંધો, એમાં વાંધો નહીં આવે. પણ એ ઉપાધ્યાયમાં ભૂલ્યો તો મોટો વાંધો.
ઓળખાણની ભૂમિકામાં જીવ આવ્યો નથી, એના ફળ સ્વરૂપે ઓળખાણ થતી નથી. વાંચવાથી સાંભળવાથી ઓળખાણ થઈ જાય છે એમ નથી, સંશોધન વિના ઓળખાણ થતી નથી. એ અંતર સંશોધનનો વિષય છે. સત્સમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુભવ કર, કેમ કે અનુભવ ઓળખાણ વિના થતો નથી, એ પણ એનો નિયત ક્રમ છે. જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ વિના મુક્તિ નથી, નિર્વાણ નથી, સિદ્ધ દશા નથી, એમ ઓળખાણ વિના સમ્યક દર્શન નથી. અને ઓળખાણ જરૂરત પાસે કરે, સંશોધન ચલાવે, પોતાને જરૂરત દેખાય તો સંશોધન ચલાવે, જરૂરત ન દેખાય તો એને અંતર શોધ નહીં ચાલે. જરૂર દેખાવી જોઈએ, એટલી જરૂર છે, સવાલ છે. એટલે જિજ્ઞાસાને પીપાસા કહે છે શાસ્ત્રની અંદર. જિજ્ઞાસાને તૃષા અથવા પીપાસા કહે છે. એ તૃષાતુર હોય, એ બહુ સરસ બોલ લીધો છે વચનામૃતમાં મેં, કે પાણીના એક ટીપા માટે આતુર હોય, રૂમાડે રૂમાડે પાણી 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 થઈ ગયું હોય, એટલો પાણીનો શોષ ઊભો થયો હોય. પાણી જ્યારે શરીરમાં ઘટી જાય છે અને પાણીની જરૂર ઊભી થાય છે શારીરિક પરિસ્થિતિમાં, ત્યારે ખાલી ગળે શોષ પડતો નથી, જાણે રૂમાડે રૂમાડેથી પાણી પાણી જોઈએ એ પરિસ્થિતિ. તો કોઈ પરિસ્થિતિ અનુભવી હોય એને ખબર પડે છે, પ્રાણ છૂટી જાય એવી સ્થિતિ થાય ત્યારે રોમ રોમથી પાણી માગતો હોય. એક પાણીનો બળબળતો ઉનાળો હોય, ક્યાંય પાણી દેખાતું ન હોય, એક પાણીના ટીપા માટે કેટલી એની આતુરતા હોય. આ તો એક મૃત્યુથી બચવાની વાત છે, અનંત મૃત્યુથી બચવા કેટલા ઘણી આતુરતા ઊભી થાય છે, એવી આતુરતા ઊભી થાય છે. એને રસ્તો સુગમ થઈ જાય છે, એને વસ્તુ નથી મળતી, એ ત્રણ કાળમાં બનતું નથી, નિષ્ફળ જતો નથી, એ જે ગેરેન્ટેડ વાત છે. અને એમ થયા વિના કોઈને સીધે સીધું મળતું નથી, આ પહેલી પરિસ્થિતિ છે. એમ થયા વિના કોઈ એમને મળી જાય, એ પૈસા દીધા વિના માલ લેવાની અપ્રમાણિક વૃત્તિ છે. એટલે એ તો ભૂમિકાના પાત્રતાના વિષયમાં ઠામ ઠામ એ વાત જોવા મળે છે. એ બધા બોલ લખ્યા છે, એમાં એ પરિસ્થિતિ સ્પષ્ટ લખી છે. એ રીતે ઓળખાણ કરીને અનુભવ કર, એ અનુભવનું એવું મહાત્મ છે, આત્માના અનુભવનું એવું મહાત્મ છે, એવો મહિમાવંત એ અનુભવ છે, અથવા એવી શક્તિ એની અંદર રહેલી છે કે પરિષદે પણ જીવની જ્ઞાન ધારા ડગે નહીં. સિદ્ધપદની લબ્ધિ પ્રગટ થઈ છે, કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગટ થઈ છે, જગતની રિદ્ધિ સિદ્ધિ તો એની પાસે કાંઈ નથી. અણિમા આદિ રિદ્ધિઓ તો એના પગમાં આવોટે છે એમ કહેવામાં આવે છે, એના ચરણમાં આવોટે છે, એવો એ મહિમાવંત અનુભવ છે. પણ એની એની કિંમત જેણે આટલી ચૂકવી છે એને એ આવે છે, એમને વગર કિંમતે વસ્તુ આવતી નથી. આત્માનુભવનું એવું મહાત્મ છે કે પરિશ્રમ આવે પણ જીવની જ્ઞાન ધારા ડગે નહીં. અનુકૂળતાનો એને કોઈ હિસાબ નથી, એની કોઈ એને રસ નથી, પ્રતિકૂળતામાં કોઈ એને તકલીફ નથી. કેમ કે પોતાની જ્ઞાન ધારા અબાધિત જોવે છે. મારી શક્તિથી હું મારા જ્ઞાનમય શાંત રસે પરિણમું છું, જગતના પદાર્થો મને સ્પર્શી શકતા નથી. આત્માનુભવનું એવું મહાત્મ છે કે પરિષય આવે પણ જીવની જ્ઞાન ધારા ડગે નહીં. ત્રણ કાળ ને ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ, ત્રણ કાળ અને ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એક સાથે સામે આવીને ઉભા રહે તો પણ પોતે માત્ર જ્ઞાતાપણે રહીને બધું જાણે દેખે. સહન કરે એનો અર્થ એ છે, માત્ર જ્ઞાતા ભાવે, જ્ઞાતાપણે રહીને જાણે દેખે, એને બીજા શબ્દોમાં સહન કરે એમ કહે. એવી શક્તિ આત્માના જ્ઞાયક સ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. નિર્જરાધિકારની અંદર સમ્યક દ્રષ્ટિ નિર્જરાવન છે, પ્રથમ ગુણસ્થાન જગન્ય દિશા હોવા છતાં નિર્જરાવન છે. કેમ કે તે નિશંક છે, નિર્ભય છે. વજ્રપાત થાય જગતની અંદર તો પણ એને કોઈ પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં ક્યાંય હલચલ થતી નથી. પ્રત્યક્ષ છે ને, વસ્તુ પ્રત્યક્ષ છે. અચલિત સ્વભાવમાં અચલિત ભાવ છે. પછી બહારના ઝંઝાવાત છે એની મર્યાદા બહાર રહેવાની છે, અંદર આવવાની એની મર્યાદા. ખરેખર તો જીવ દુઃખી થયો હોવાનું માને છે અને તેથી તે દુઃખને અનુભવે છે. દુઃખ અનુભવે છે એ હકીકત છે, પણ દુઃખી થયો હોવાની એની કલ્પના છે. અનંત સુખનો ભંડાર અંદરમાં ભરેલો છે, અક્ષય ભંડાર એમ એમ છે, અકબંધ છે. એની સામે જોતો નથી, એને વિસ્મૃત કરી જાય છે, એનું ઉલ્લંઘન કરે છે. દુઃખી થયો હોવાનું માને છે, એ જ એને દુઃખાનુભવનું કારણ છે. બીજું કોઈ કારણ ત્રણ કાળ અને ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એક સાથે આવે. બીજી વાત લઈ લેવી સામે કે એક સાથે આખા જગતની અનુકૂળતાના ગંજ પણ ભલે સામે આવે, એ બંને માંથી એકની સાથે મારે લેવા દેવા નથી. પારકી ચીજ છે, મારે હવે તો પારકું છે, જે હોય તે પારકું છે. અનુકૂળતા પ્રતિકૂળતા જેવો આ જગતમાં વિષય જ નથી મારા માટે. આ સિદ્ધાંત છે, સમ્યક દ્રષ્ટિનો આ સિદ્ધાંત છે. પોતાને માટે સિદ્ધાંત એ છે કે હું અનંત આનંદનો સાગર છું, અનંત જ્ઞાનનો ભંડાર છું. આ પોતાનો સિદ્ધાંત શુદ્ધ ચિદ્રુપ છે. સિદ્ધાંતો એમ એમ કરીને અમરચંદ્રાચાર્ય કળશે. બીજા માટે સિદ્ધાંત છે કે જગતમાં કોઈ અનુકૂળતા નથી, જગતમાં કોઈ પ્રતિકૂળતા જેવી ચીજ નથી. બંને કલ્પના સિવાય બીજું કાંઈ નથી. અનુકૂળતા પ્રતિકૂળતા જેવું જગતમાં મારા માટે કાંઈ છે આમ છે. આખું જગત ત્રણખલા ને એમ તોડી નાખે. આખું જગત એક ત્રણખલા જેવું છે. જગત સોનાનું થાય તો પણ અમારે માટે એક તૃણ સમાન છે. શ્રીમદજી લખે છે, ચોથા ગુણ સ્થાને લખે છે, આખું જગત સોનાનું થાય તો અમારે મને એ તૃણવત છે. આમ છે, જગત અને જગતની લીલા બેઠા બેઠા મફતમાં જઈએ છીએ. કાંઈ ચૂકવતા નથી, રાગદ્વેષ કરતા નથી, જોઈએ છે. જગતને જગતની લીલા બેઠા બેઠા મફતમાં જોઈએ છે. જીવો પાગલ થઈને પોતાનું અહિત કરે છે. આ બધી જગતની લીલા છે. અમે જ્ઞાતા ભાવે રહી ગયા છીએ, આમ કેમ ક્યાંય પ્રશ્ન નથી. સર્વ પુદગળો સર્વ જીવો એના સ્વકાળ અનુસાર પરિણામ કરે છે. આમ જ જગત ચાલવાનું છે. છૂટો પડી ગયો, લેવા કે દેવા. ભાવે છૂટો પડ્યો, એ દ્રવ્ય છૂટો લઈને સિદ્ધાલયમાં છૂટો થયો. સિદ્ધાલયમાં એમ છે. એવી શક્તિ આત્માના જ્ઞાયક સ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. એક સમયની પર્યાય સવળી થાય તો આટલી બધી શક્તિ છે. આખા જગતને ગણકા રહે નહીં. પ્રવેશ એવો જ છે. આ માર્ગમાં પ્રવેશ થાય છે, જેને પ્રવેશ થાય છે એને જોરથી જ થાય છે. થા થા ને ઢીલા ઢચ માણસનું આમાં કામ નથી. ધીમે ધીમે વાંચીએ છીએ ને, ધીમે ધીમે કરીએ છીએ ને, વિચારીએ છીએ ને, હાલે છે, એનું કામ નથી. જોરથી પ્રવેશ કરવા વાળાને પ્રવેશ થાય છે, બાકી પ્રવેશ મળતો. કેમ કે હિન્દુઓ અનાદિનું મિથ્યાત્મનું જોર પણ ઘણું સજ્જડ છે. કોઈ પહેલવાન ગળે છીપ જો આવે તો શું કરે? ત્યારે ગળો દાબી ગયો. જેટલી શક્તિ હોય એટલી શક્તિથી એનો પ્રતિકાર કરે. નાના છોકરા નાસ્તેથી આગો કરે એમ કરે. જેટલી શક્તિ હોય એટલી શક્તિથી એનું ગળું છોડવાની મહેનત કરે, નહીં તો મને ભંડમારી નાખે. એમ પૂરી શક્તિથી મિથ્યાત્વ હટાવવા માટેનો જોર કરે છે જી. અને એ પુરુષાર્થ એનો જરૂર સફળ થાય છે, કદી નિષ્ફળ જતો નથી. બાકી એમને એમ તો કોઈ કામ થતું નથી. પ્રવેશ જ એવો છે. પહેલો પ્રવેશ જે કોઈ જીવનો થાય છે એ આ જ પ્રકારે જોરથી અંદર જાય છે, ધસીને જાય છે. ત્યારે એને લિંગતા શુદ્ધોપયોગની આવે છે. એ વગર શુદ્ધોપયોગને સમ્યક દર્શન થતા નથી. સૌભાગભાઈ તો મરણ પથારી હતા, બહુ શરીર ક્ષીણ થઈ ગયું હતું. છેલ્લા દિવસો હતા, 18 દિવસ 20 દિવસ 25 દિવસ બાકી રહ્યા છે ને લઈ ગયા છે. અઠવાડિયું જેવું રહ્યા છે ઈદરમાં, 6 દિવસ રહ્યા છે. એવું લાગે 5 કે 6 દિવસ રોકાણા છે. પછી 18 દિવસ પછી 18 ને 5 24 25 26 જે ગણો, મહિનો પૂરો નથી બાકી. ધ્યાન દેહ છોડવાને માંદગી તો પહેલા આવી ગઈ છે. શરીરની શક્તિ હોય ત્યારે પુરુષાર્થ થાય કે ન થાય, ક્યાં થાય એનો પુરાવો છે. શરીર નબળું પડી ગયું હોય તો આત્મા પુરુષાર્થ કરી શકે કે ન કરી શકે? સમ્યક દર્શનમાં એવો પુરુષાર્થ કરે કે શરીરથી જુદો પડી જાય. એમ લખ્યું છે, આપની કૃપાથી ફલાણા પરમ દિવસે કે ગઈકાલે એમ કે આ દેહ ને આત્મા ફટાક દઈને જુદા પડી ગયા છે, હવે આ આત્માથી આ શરીર જુદું ભાસે છે, હવે મારાથી મને આ શરીર જુદું ભાસે છે, એને દેહાતીત દશા કહેવામાં આવે છે. એ દેહાતીત દશામાં પ્રવેશ થઈ ગયો, ફટાક દઈને જુદું પડ્યું છે, જોરથી પ્રવેશ થઈ ગયો. શરીરાદી અને રાગાદી થી ભિન્નપણે જેણે આત્માને જાણ્યો તેને એ પરિશોરના ગંજ જરા પણ અસર કરી શકે નહીં. આવો સુરવીર છે, સુંદરદાસ નું પદ લખે છે, એસો સુરવીર કોઈ સૂતો હે, એમ કરીને આશા ડાકીણી શાકીણી પિછાચીણી કરીને આશાને જેને મારી નાખી છે, એટલે જગતના પદાર્થોની અભિલાષા જેને નથી, આશાને તો પિછાચીણી કહી છે કૃષ્ણને, કેમ કે એનો એનો છેડો છોડતી નથી, એને એને એનો પદ એનો પત્તો છોડતી નથી, પાછળથી લંબાયા જ કરે છે, એટલે આ પિછાચીણી છે મારી નાખી એને, એવો કોઈ રજપૂત છે શરીરાદી અને રાગાદી થી ભિન્નપણે જેને આત્માને જાણ્યો તેને પરિશો ના ગંજ જરા પણ અસર કરી શકે નહીં. ગુરુદેવ ના બધા વચનો બહુ પુરુષાર્થ ના વેગ માંથી આવેલા વચનો છે, પોતે પણ કેટલો પુરુષાર્થ કર્યો છે ગુરુદેવ નો ઇતિહાસ કે આખો